તારીખ 14/7/1977 શ્રી પ્રવચનસાર ગાથા 182 અને 183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 119.
હવે જીવને સ્વગ્રહમાં પ્રવૃત્તિ અને પરગ્રહથી નિવૃત્તિની સિદ્ધિને માટે સ્વ પરનો વિભાગ દર્શાવે છે. એમાંથી એ વસ્તુ નીકળે છે કે સ્વપરના ભેદ જ્ઞાન દ્વારા સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ થાય છે અને પરદ્રવ્યની પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ થાય છે, અથવા ઉપયોગ પરદ્રવ્યથી નિવૃત્ત થાય છે અને સ્વદ્રવ્યમાં પ્રવૃત્ત થાય છે, અને એનું કારણ છે સ્વપરનું ભેદ જ્ઞાન. પદાર્થની જગ્યાઓ છે, પર પદાર્થમાં જ એનો ઉપયોગ રહ્યો છે અને પર પદાર્થ સાથે જ એને બધો સંબંધ જોડ્યો છે અથવા રાખ્યો છે, તે ત્યાં સુધી કે સ્વરૂપને બતાવનારા એવા સત્શાસ્ત્રો પરમાગમો એનો સ્વાધ્યાય પણ એ પરલક્ષે કરે છે. ક્યાં સુધી પરલક્ષે છે? પરને જોવાની અનાદિથી એની જે કુટેવ છે, અજ્ઞાન છે મોટું, એની સાથે એનો સંબંધ કાપવા માટે પરથી ભિન્ન પડાવે છે. પરનું ભેદ વિજ્ઞાન, પર સાથેથી જુદાપણાનું જ્ઞાન કરાવે છે. એવું જે સ્વપરનું ભેદ વિજ્ઞાન છે એ સ્વરૂપની પ્રવૃત્તિનું કારણ છે અથવા આત્માને નિર્વિકલ્પ સમાધિનું એ કારણ છે. ખરેખર કેમ છે, નિર્વિજ્ઞાન છે એ નિર્વિકલ્પ દશાનું કારણ છે. બનાસી સમિતા નાટકમાં વેદવિજ્ઞાન છે નિર્વિકલ્પ અનુભવનું કારણ થાય છે, અથવા વેદવિજ્ઞાનના પ્રયત્નથી એનું ફળ નિર્વિકલ્પ અનુભવ આવે છે. એવું એવો ફળના આરોપમાં જ છે. આત્મા જુદો છે એનું આ વર્ણન છે, વિવરણ છે. કેમ કે એને વધુમાં ગાઢ સંબંધ છે એ શરીર સાથે છે. પછી શરીરને લઈને શરીરના કદા, શરીરને લઈને શરીરની સગવડતાના અનુકૂળતાના શરીરના પોષણના સાધનો અને તે પ્રતિનું વલણ અથવા રાગ, પણ મૂળમાં એ બધાનું મૂળ છે શરીર. એટલે પ્રધાન પણ એ ઉપદેશ છે, મૂળની વાત લીધી છે. પૃથ્વી વગેરે ષડજીવ નિકાયો ત્રસ અને સ્થાવર એવા ભેદપૂર્વક માનવામાં આવે છે. શરીરોના ભેદ છે, પૃથ્વી પાણી અગ્નિ વનસ્પતિ વગેરે સ્થાવર છે અને બીજા ત્રસકાયો છે જે ત્રાસ પામે છે. એટલી જે એની લાગણી છે ઉઘાડમાં એટલી વિશેષતા છે. ત્રસ્કાયમાં એ ચગદાય, છુંદાય, છેદાય, ભેદાય તો પણ જાણે એની કાંઈ લાગણી થાય છે એવી કોઈ પ્રતીતિ થતી નથી. આ પ્રતીતિ થાય છે, ત્રાસ પણ છે એવો એના જ્ઞાનમાં એટલો ઉઘાડ છે. એવા તો એટલા બધા મંડાયેલા છે, એટલા બધા દુઃખમાં પડ્યા છે કે વિશેષ દુઃખ થાય છે કે નથી થતું એટલો ઉઘાડ પણ જ્ઞાનમાં રહ્યો નથી. એવા સ્થાવર કાયમાં પડ્યા છે એના શરીરો છે બધા, અને ત્રસ્કાય બે ઇન્દ્રિયથી માંડીને નિતેન્દ્રિયમાં એ બધાને ત્રસ્કાય કહે છે. એવા પૃથ્વી વગેરે ષડ જીવની કયો ત્રસ અને સ્થાવર એવા ભેદપૂર્વક માનવામાં આવ્યા છે. તે ખરેખર એમાં જે જીવો છે, ચૈતન્યાત્મક જે ચૈતન્ય પ્રદેશાત્મક છે અને ચૈતન્ય સ્વભાવાત્મક છે, તે ખરેખર જીવ છે. અને એનાથી રહિત અચેતનપણાને લીધે જીવથી એની છે, જે શરીરો છે તે અચેતનપણાને લીધે જીવથી એની છે. સચેતનપણાને લીધે જીવ શરીરથી જુદો છે, અચેતનપણાને લીધે જીવથી શરીર જુદું છે. એક ચેતન છે ને એક અચેતન છે. સ્વલક્ષી વિચારવું હોય તે આમ વિચારવું જોઈએ. અત્યારે જે આ સ્ત્રી છે એમાં ઉદગળવું જે શરીરનું ખોખું છે એ તદ્દન અચેતન છે, તદ્દન અચેતન છે. એટલે એ શરીરના પરમાણુઓની અંદર જે કાંઈ ફેરફારો થાય, વેદના છે ને, એ શરીરના પરમાણુની પ્રક્રિયા છે. મને માથામાં ધમધમાટ થાય છે, બળે છે, દુખે છે, ધમધમાટ થાય છે, જુદી જુદી જાતની વેદનાના અસંખ્ય પ્રકાર છે, અસંખ્ય પ્રકાર છે. એ વેદના જે થાય છે એ તો ખરેખર શરીરના પરમાણુઓનો જ્ઞાન આત્મામાં ખોટો પડે છે, ઠંડી ગરમી જેમ જણાય છે. પણ આ જીવ જેમ એમ માને છે કે મને ઠંડી લાગે છે, મને ગરમી લાગે છે, તેમ વેદના મને થાય છે એવું એ મિથ્યા અનુભવ કરે છે, મિથ્યા અનુભવ કરે છે, સાચો અનુભવ એનો એને તો ફક્ત જ્ઞાન થાય છે. અને જ્ઞાન થવામાં જ્ઞાન થવા સિવાય બીજું કાંઈ થવાનો અવકાશ છે એને જગ્યા જ નથી, ત્યાં જ્ઞાનમાં બીજું થઈ શકે કાંઈ. આ શરીર અચેતન છે, એમાં વેદના થાય ત્યારે જ્ઞાન એને જુદું રહીને જાણે. જ્ઞાનમાં એ જણાય તો એ જ્ઞાન જુદું છે, જણાનાર જુદું છે એમ જણાય, એમ એને અચેતન અને સચેતન પણ જાણવું જોઈએ. શરીર અચેતન છે એમ કહ્યું ને, તો કેવું કઈ રીતે જાણવું? જે આમ બરાબર બુદ્ધિને લંબાવીને નક્કી કરવું કે બરાબર છે, જે જળ છે એ શરીર છે તે અચેતન છે, અને એમાં તો જીવનું જળ શરીર જુદા છે એમની, પણ પોતાના અનુભવથી સંયોગમાં થતા પ્રકારથી વેદના પ્રકારથી એ જાણવું સહેલું છે. એટલે વેદનાનો દ્રષ્ટાંત લેવાય છે. વેદનના પ્રકારથી શરીરને જીવ જાણવું એ સહેલું પડે છે. મગર વેદને શું ખબર પડે આ શરીર જીવું છે નહીં જુદોની અંદર? ત્યાં તો એને સૂક્ષ્મપણે ચૈતન સંવેદનને પકડે તો એને શરીરના વેદન વિના પણ શરીરની ભિન્નતા જણાય આવે. આ તો સ્થૂળ એવું હોય તો શરીરના વેદનથી એ જળનું વેદન છે ને એમાં જાણનારનું સંવેદન જુદું છે એમ એને અનુભવમાં લેવાનો પહેલાં પ્રથમ પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્ન કરતાં એ ભિન્ન પડીને ભિન્ન જણાય છે. પણ તથારૂપ પ્રયત્ન કરવામાં ના આવે તો માત્ર બુદ્ધિગમ્ય કરવાથી એનું ખરું રહસ્ય છે એના જ્ઞાન ગોત થશું. ઉપવાસનો પ્રયોગ જ છે. આ જે લોકો ખરેખર ઉપવાસ સાધક જીવો કરે છે એમાં તો એ પ્રયોગ જ કરે છે. કેમ કે એક શરીર એવો શરીર ધર્મ છે કે એના અમુક કાળમાં એને અસાતાની ભૂખ સંબંધીની અસાતાની વેદના થાય એ તો એનો શરીર ધર્મ છે. એમાં સુસ્થિરતામાં વિશેષ રહેવા માંગે છે, એ વિશેષ સ્થિરતામાં આવીને ત્યાંથી ભિન્ન વેદનમાં કેટલો ટકી શકે છે એનો એ પ્રયોગ કરે. કેમ કે બીજું વેદન તો લાઈવ લેવાતું નથી, અને આ તો એના 4 કલાકે 6 કલાકે 8 કલાકે અસાતાની વેદના ને ભૂખની વેદના તો આવ્યા જ ના, એને કઈ લાભવી પડતી નથી. એટલે વિશેષ પ્રયોગ છે, ઉપવાસ કરવામાં આવે છે. ઉપવાસ કરે એટલે ઊંઘી જાય કે કોઈ પાના કે ચોપાટ લઈને બેસી જાય, એટલે શું એનો અર્થ એ છે કે એનો ઉપયોગ છે એ ભૂખમાં ન જાય, પેટ ઉપર આરમવામાં ઉપયોગ જાય તો ટાઈમ નીકળી જાય ને એમ સંતોષ માની શકાય કે આપણે ઉપવાસ કર્યો છે ને આજે જે ના નથી. એક પ્રકાર છે, બીજું કાંઈ એમાં બુદ્ધિ એટલી લગાવે છે કે વધારે દુઃખી ન થવું પડે, એટલા માટે ઉપયોગને બીજો વિષય આપી દેવો, એટલે પછી પાના રમે કે કાંઈ ને કાંઈ, કાં તો સૂઈ જાય છે, અશક્તિ થોડી લાગે ને એટલે ઊંઘ પણ આવી જાય, સૂઈ જાય, ચાલો ટાઈમ નીકળી ગયો, આજે ઉપવાસ થઈ ગયો. આમ એ તો એને અશુભ પરિણામ કર્યા છે, એમાં તો શુભ પરિણામનું પણ ઠેકાણું નથી. આ તો શુદ્ધતામાં આવવા માટે ઉપવાસ છે, માત્ર શુભાવર્થે પણ ઉપવાસ નથી, એવો જ આ ઉપવાસનો પ્રયોગ છે. ત્યાં અજ્ઞાનપણે જીવ અશુભમાં પાછો આવે તો એ તો વધારે માથા પરિણામ થયા. એ તો એને ઊંધાએ વધારવા માટે ઉપવાસ થયો, એમાં ધર્મ કરવાનું તો નામ નિશાન પણ નથી. એમ જ છે ને, આહારના પ્રમાણે તો યોગ્યતા ન ધરાવે, એ તો માંદો પડે ને ડાક્ટર એને પૂછો રાખે, ત્યારે પણ એને આહારના પ્રમાણે પેટમાં જવાની યોગ્યતા ધરાવતા નથી. અને એને વિકલ્પ આવે કે આજે ઉપવાસ કરું, ત્યારે પણ એને આહારના પ્રમાણે પેટમાં જવાની યોગ્યતા ધરાવતા નથી. એ તો એનું કાર્યનું, આ તો જીવ શું કરે છે, પરમાણુ અવસ્થા પરમાણુ પાછળ. પણ જીવ કેવા પરિણામ કરે છે, ઉપયોગ તો એ ધર્મ કરે છે ને, તો જીવ કેવા પરિણામ કરે છે એના ઉપર એને નફો નુકસાન છે ને. હા એવું છે, આનંદ નું વેદન થાય, ભૂખ નું વેદન પણ ન થાય, જ્ઞાન થાય, ત્યાં ઉષ્ણ પર્યાય ભજે છે. એ તો એ પરથી જણાયું, તમને વાગ્યું હોય, તમે પાડતા હોય તો મને ખબર ન પડે, આ પ્રવીણભાઈને વેદના થાય છે અને પ્રવીણભાઈ રાડો પાડે છે, એના જેવું છે. ભીન પડે ત્યારે એવું છે ભાઈ, એ પર પણ એ ભાષે છે ત્યારે આનંદ સહિત એને જાણે છે, દુઃખ સહિત એને વેચતો નથી, પણ આનંદ સહિત ભીન રહીને એને જાણે છે. બહુ મજાનો વિષય છે, એક બાજુથી શરીરની વેદના થતી હોય ને બીજી બાજુથી એનો તમાશગીર થતો હોય અને એમાં નિરાકુરતા રહેતી હોય, બહુ મજાનો રસિક વિષય છે. એ તો એક પછી એ જીવ ચડે છે ત્યારે જ એની ખરી રસિકતા, એની મજા, એની આનંદ, નિરાકુરતા, એનો વિશેષ રસ આવે છે. ત્યારે એ દુનિયાની અનુકૂળતા પ્રતિકૂળતા એ કાંઈ વિષય જ નથી ખરેખર. એ જીવને દુનિયાની અનુકૂળતા પ્રતિકૂળતા એ ખરેખર વિષય જ નથી. લોકો એમ કે છે કે આને અનુકૂળતા થઈ, કોઈ નજરે જોવે છે કે આને પ્રતિકૂળતા થઈ, આ કે છે કે અહીંયા તો એવું કાંઈ એવી કોઈ કલ્પના થતી નથી. જેવી તમને કલ્પના થાય છે એવી કોઈ કલ્પના કે છે કે અમને થતી નથી. એટલે તો એને લૌકિક નહીં પણ અલૌકિક કહેવામાં આવે છે. શું કહે કે તે, એટલે શરીર જે છ પ્રકારના એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય પાંચે પ્રકારના જે શરીર કહેવામાં આવે છે તે ખરેખર ષડજીવની કાય, છ પ્રકારના કાયો. એટલે આમાં શું કે એકેન્દ્રિયમાં પણ ત્રસ છે એમ છે. સ્થાવરમાં પાંચ સ્થાવર ગાય, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, સ્થાવરના પાંચ ભેદ, અને બાકી બધા પછી ત્રસમાં એક ભેદમાં રહી ગયા. આમાં તો આવે છે બધું, તમારે સ્થાનક પાસેમાં તો છોક છકાઈ જેવી હિંસા નો બોલ. આ લોકો તો વધારે વિષય છે છકાઈ જેવી હિંસા, પાણી ન વાપરવું, આમ ન કરવું, આમ ન કરવું. આ લોકો દિગંબરો તો પાણી બધું વધારે પડતું વાપરે એમ ગણે, આ લોકો એમ ગણે. આમ આપણે તો એટલું પણ વાપરતા નથી, એટલે વધારે વજન છે છકાઈ જેવી હિંસા ઉપર. તે ખરેખર, તે બધા શરીરો ખરેખર અચેતનપણાને લીધે જીવથી અન્ય છે, પોતાના સ્વરૂપથી ચૈતન્ય સ્વરૂપથી તે ભિન્ન છે, અન્ય છે એટલે ભિન્ન છે. અને જીવ પણ ચેતનપણાને લીધે તેમનાથી અન્ય છે, અને જીવ છે ચૈતન્યમય હોવાથી અને શરીર તો અચેતનમય હોવાથી તેનાથી અન્ય છે. અહીં એમ કહ્યું કે સ્થૂળ જીવની કાય અને આત્મા, સ્થૂળ જીવની કાય આત્માને પરદ્રવ છે. એ છ પ્રકારના જે એ જીવને માટે પરદ્રવ સ્વરૂપ છે. કોઈ શરીર જીવ સ્વરૂપે થઈ જતો નથી. ગમે એટલું લાંબુ આયુષ હોય, ગમે તેટલો સુંદર રહ્યો હોય, અને ગમે તેટલી પ્રીતિ એના ઉપર કરવામાં આવી હોય, ગમે એટલી જાળવણી ને સાવધાની કરવામાં આવી હોય, ગુરુદેવ તો કહે છે ને કે ભાઈ મસાણની ચિત્તામાં ખડવાના લાકડાને કોઈ પાલિશ કરતો નથી. કરે છે આ મરી જશું ત્યારે આ પાલિશ કરેલા લાકડા છે એ આપણે ઠીક રહેશે, બાળવામાં જરા શોભા પિતાની શોભા આવશે. હે, અને પાલિશ કરેલા હોય તો શરીરને ખડકે તો હોય વાગવાનું છે, જમડનું છે, અને વાગવાનું વાગવાનું ક્યાં સવાલ છે. એમ કે આ શરીર છે એ મસાણનું એક લાકડું છે, જેમ એ બધા લાકડા સળગે છે ત્યાં શરીર પણ સળગે છે. એને કઈ બહુ પાલિશ કરે એ શરીરના મસાણાના લાકડાને પાલિશ કરવા બરાબર છે. ઠીક છે, રીત શરીર ત્યાં સુધી ઠીક છે, પણ જે વધારે પડતું તે તાપ કરે છે સાદા એમ છોડીને, એ પછી મસાણાના લાકડાને પાલિશ કરવાની વ્યર્થ મહેનત છે. શું કે છે કે તે શરીર જીવની કાય નિકાય છે, શરીર કાયને નિકાય છે, આત્માને પરદ્રવ છે. આત્મા એક જ સ્વદ્રવ છે, એ જ શરીર એક સ્વદ્રવ છે, અને બાકીના બધા શરીરો પરદ્રવ છે. ગમે તેવું શરીર તંદુરસ્ત અને સારું દેખાતું હોય તો પણ એ આત્માને માટે પરદ્રવ છે. જેમ પરદ્રવ ગમે તેટલું સારું દેખાતું હોય તો એ પણ પરદ્રવ છે, એ લૌકિક અપેક્ષા એટલે એમાં કાંઈ એને પૂતાપણાનો એમાં મીઠાશ આવતી નથી. એ પ્રકારે આત્મા એક જ પરદ્રવ છે, ભાવાર્થ નથી એના પર. સંસ્કૃતિકા એવમ દ્રવ્યબંધ કારણત્વાત મિથ્યાત્વ રાગાદી વિકલ્પ રૂપો ભાવ બંધ એવ નિશ્ચયેન બંધ ઇતિ કથન મુખ્યતયા ગાથાત્રયેન ચતુર્થ સ્થલમ ગતમ. એ પ્રકારે દ્રવ્યબંધનું કારણ હોવાને લઈને મિથ્યાત્વ અને રાગ વગેરે છે, રાગ આદિ વિકલ્પરૂપ જે ભાવબંધ છે, મિથ્યાત્મનો વિકલ્પ છે, રાગનો વિકલ્પ છે, દ્વેષનો વિકલ્પ છે, તે ભાવબંધ છે, એ દ્રવ્યબંધનું કારણ હોવાથી તે ભાવબંધ ખરેખર બંધ છે. ભાવબંધ એવ નિશ્ચય અને બંધ, જીવને તો ભાવબંધ તે જ ખરેખર બંધ છે અને બંધન છે. એવા કથનની મુખ્યતાથી ત્રણ ગાથામાં ચોથું સ્થળ ગયું. અથ હવે આ 182 ની ગાથામાં વાત કરે છે. અથ જીવસ્ય સ્વદ્રવ્ય પ્રવૃત્તિ પરદ્રવ્ય નિવૃત્તિ નિમિત્ત ષડ જીવ નિકાય સ્વભેદ વિજ્ઞાન દર્શાવતી. પરદ્રવ્યથી ભિન્નપણાનું જ્ઞાન કરે છે. શ્રીમદ અપૂર્વ અવસરમાં જાય છે, દેહથી ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન, જ્યારે એને સમ્ય જ્ઞાન પ્રગટે છે ત્યારે એને દેહથી ભિન્ન ચૈતન્યનું જ્ઞાન પ્રગટે છે. નવનો સોનગઢ એક વાત કરતો હતો, બહુ શરૂઆત નહીં હા, કે સોનગઢની ધરતી એવી છે બસ ત્યાં નીચે પગ મૂકો તો દેહથી ભિન્નપણાના અહીંયા અલંકાર છે. બહુ શરૂઆતમાં નવાનો અંદર એવી વાત કરતો, એનો અર્થ શું છે કે એ દેહથી ભિન્નમાં સ્વસંવેદન છે. સ્વસંવેદન પોતાના જ્ઞાનમાં એકત્વ હોય તો જ એને શરીરથી ભિન્નપણું અનુભવાય છે. નહીં તો શરીરનો એટલે મનોવચન કાયનો જે યોગ કયો છે એવી ચીજ છે કે એની ભિન્નતા અનુભવમાં આવતી નથી. શરીર છે પણ એ મારાથી ભિન્ન છે એમ અનુભવમાં આવતું નથી. એક સ્વસંવેદના એવી ચીજ છે કે જેમાં સ્વભાવનું ગ્રહણ છે, વેદન છે, એકત્વ છે, એકત્વનો અનુભવ છે. જેથી લઈને શરીરનો યોગ હોવા છતાં શરીર જુદું ખોખું જોવામાં આવે છે. એમાં ત્રણેય ભેદ જણું કાતો જાડું એક પરદ્રવ્યથી ભિન્નપણાનું ભેદ જ્ઞાન છે. એમાં સ્વભાવનું ગ્રહણ છે, સ્વભાવનું ગ્રહણ છે એટલે ત્રિકાળીના ધ્યેય ઉપર એકત્વ છે. એટલે ત્રિકાળી કહેતા એક સમયની પર્યાય રહીત એમાં આવી ગયું, રાગાદી રહીતપણું એમાં આવી ગયું અને દેહ ભિન્નપણું પણ એમાં આવી ગયું. એ ત્રણે એકબીજા સાથે છે. એ તો કોઈથી વાત કરવામાં આવે છે. ભેદ જ્ઞાનમાં તો ત્રણે સાથે જ હોય છે. શું કહે છે, હવે આ ગાથામાં જીવનું સ્વદ્રવ્યની પ્રવૃત્તિ અને પરદ્રવ્યના નિવૃત્તિના નિમિત્તે છ પ્રકારના જે કાય છે, ષડજીવની કાય છે, એની સાથે ભેદ જ્ઞાનને દર્શાવવામાં આવે છે. ભેદ જ્ઞાન કહીએ છીએ, ભેદ જ્ઞાન કેવું છે, જુદાપણ કેવું છે, દેખાડવું છે, એનો હેતુ આ છે. પ્રયોજન એટલું છે કે જીવ જુદો અને શરીર જુદું એમ કહેવાની પાછળ જે પ્રયોજન છે એમાં પરદ્રવ્યનો પરતરફના ઉપયોગનું વર્ણન છોડાવવું છે અને અંતરમાં ઉપયોગને લઈ જવો છે. એ નિમિત્તે આ કહેવામાં આવે છે. ભણિતા પુઢવિપ મુહા ભણિતા પરમાગમે કથિતા પૃથ્વી પ્રમુખા. ભણિતા એટલે પરમાગમે કથિતા કહેવામાં ભણ્યું છે એટલે આગમમાં કહેવામાં પરમાગમમાં કહેવામાં આવ્યું છે. પૃથ્વી પ્રમુખા પૃથ્વી એટલે પૃથ્વી માર્ગીમાં પૃથ્વીને પૂડવી કહે છે. પૃથ્વી આદિક પ્રમુખા એટલે પૃથ્વી આદિક જે સ્થાવર કાયો છે ને પાંચ પ્રકારના એ પૃથ્વી આદિ પૃથ્વી મુખ્યતાથી પરમાગમમાં કહેવામાં આવ્યા છે. તે કોને કહેવામાં આવ્યા છે, જીવ સમૂહ જીવોના સમૂહને વર્ણવવામાં આવ્યા છે. તે પૃથ્વી કાય રૂપ હોય છે, પાણી કાય રૂપ હોય છે, વનસ્પતિ કાય રૂપ હોય છે, વાયુ કાય રૂપ હોય છે, એ વગેરે. અથો કથમ્બુતા તે સ્થાવરા ત્રસા સ્થાવર અને ત્રસ. સ્થાવર અને ત્રસ એમ બે વિભાગમાં ષડજીવી કાર્યને વહેંચવામાં આવેલા છે. તે તો કેમ વિશિષ્ટા તે શેનાથી વિશિષ્ટ છે, એની વિશિષ્ટતા શું છે કે તે અન્ય ભિન્ના તે અન્ય છે એટલે કે તે ભિન્ન છે. એ છ પ્રકારના જે શરીરો છે એ જીવથી ભિન્ન છે એવી એની વિશિષ્ટતા છે. ભિન્ન પણ એની વિશિષ્ટતા છે. જીવની સાથે એકત્વ પણ એનું થતું નથી તે તેની વિશિષ્ટતા છે. કથમાં કે શુદ્ધ બુદ્ધ એક જીવ સ્વભાવ એટલે દ્રવિકર્મ ભાવકર્મ અને નવકર્મ રહી બુદ્ધ એટલે જ્ઞાન સ્વરૂપ એ જ એટલે એકાકાર અભેદ અખંડ સ્વરૂપ એવું જે સુજ્ઞાન સ્વરૂપ છે એ જીવનો સ્વભાવ છે. તેનાથી તે સ્વષ્ટજીવની કાય અન્ય છે. જીવો વિશે તેની જણો જીવો વિશે તેઓ અન્ય તે અન્ય હતી. સ્વષ્ટજીવની કાય જીવથી અન્ય છે અને જીવ તેનાથી અન્ય છે. એકબીજાથી આપસમાં પરસ્પર અન્ય અન્યપણો અન્ય અન્ય અન્યપણો છે. તમારાથી હું જુદો છું એનો અર્થ છે તમે પણ મારાથી જુદા છો એ તો આપોઆપ છે. શુદ્ધ બુદ્ધ સ્વભાવ શુદ્ધ જ્ઞાન સ્વભાવ તે જીવ. વેપાર કરે તે જીવ, રાગદ્વેષ કરે તે જીવ, હાલ્યા ચાલે તે જીવ, બોલે ત્યારે તે જીવ, ખાય પીએ તે જીવ, એવું કોઈ જીવ નું લક્ષણ નહીં રહ્યું. શુદ્ધ બુદ્ધે સ્વભાવ તે જીવ આમ લઈને સીધા તથા તે આ રીતે શબ્દના અર્થ બધા ઉપર ટીકા કરે. ટંકોત્કીર્ણ જ્ઞાન સ્વભાવ પરમાત્મ તત્વ ભાવના રહિત અને જીવે ન યદ ઉપાર્જિતમ ત્રસ સ્થાવરમ કર્મ તદ ઉદયજનિતત્વાત અચેતનત્વાત છે. ત્રસ સ્થાવર જીવ નિકાયા શુદ્ધ ચેતન, શુદ્ધ ચેતન્ય સ્વભાવ જીવાદ ભિન્નાઃ. શુદ્ધ ચેતન ચેતન્ય સ્વભાવ જીવાદ ભિન્નાઃ. શું કહે છે? શરીરો છે એ જીવથી ભિન્ન છે. એટલું ટૂંકી વાતને વિસ્તાર કરશે આમ કહે છે કે જ્યારે એ શરીરનો સંયોગ ત્યારે જીવને થયો કે જીવ પોતે સંકોચીર્ણ જ્ઞાયક સ્વભાવ પરમાત્મ તત્વ છે એવો હું છું એવી જે ભાવના એનો અભાવ થયો ત્યારે એને ત્રસ અને સ્થાવર નામ કર્મનું બંધન છે. એના ફળમાં ઉદયમાં એને ત્રસ અને સ્થાવર શરીર મળ્યા. ત્રસ અને સ્થાવર જેટલા કોઈ શરીર મળ્યા છે આ વર્તમાનમાં આ શરીર મળ્યું છે એ સ્વરૂપની ભાવનાના અભાવમાં મળ્યું છે અને પુદ્ગલની ભાવનાના સદભાવમાં એ મળેલું એમ છે. કર્મજનિત છે ને એ કઈ આત્મા ભાવનાનું ફળ નથી, એ ધર્મનું ફળ શરીર નથી. ધર્મ કરે તો મનુષ્ય થાય, ધર્મ કરે તો દેવ થાય, એ ધર્મનું ફળ છે. ધર્મનું ફળ તો ચાર ગતિથી રહિત થવાનું છે. ચાર ગતિથી સહિત થવું એ તો અધર્મનું ફળ છે. ધર્મનું ફળ છે અધર્મનું ફળ છે. બહુ સરસ ટીકા કરે છે કે ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવ પરમાત્મ તત્વ ભાવના રહિત ઉપાર્જન કર્યું છે. જે ત્રસ્થાવર નામ કર્મની પ્રકૃતિને ઉપાર્જન કર્યું છે એટલે પ્રાપ્ત કર્યું છે તેના ઉદય જનિત, તદ ઉદય જનિત બહુ સાદુ શસ્ત્ર છે ગુજરાતી જેવું. તદ ઉદય જનિત તેના ઉદય જનિત હોવાથી અને અચેતન હોવાથી તેના ઉદય જનિત હોવાથી એટલે પુદ્ગળ કર્મના ઉદય જનિત હોવાથી અને અચેતનપણે હોવાથી ત્રસ અને સ્થાવર જીવ નિકાયો છે એ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ જીવથી ભિન્ન છે. જીવ તો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે અને એનાથી આ અચેતન એવા કર્મજનિત એવા છે એ પ્રકારના જીવ નિકાયો છે જે ભિન્ન છે. શુક્રવાર કે છે કે પોતાના સ્વરૂપમાં અંતર્મુખ થવા માટે કહે જે બહિર્મુખ એનું વલણ સતત ચાલુ છે, દેહાભિમુખ સતતપણે થઈ રહ્યો છે, એ વલણ આખું બહિર્મુખ ભાવ છોડાવવા અને અંતર્મુખ ભાવ થઈ જાય એટલા માટે આ કહેવામાં આવે છે. આપણે હેતુનું પ્રયોજન સાથે લીધું છે. આ તો તાત્પર્ય છે, એ આખા શાસ્ત્રનું આ તાત્પર્ય છે અને પ્રત્યેક સૂત્રનું પણ આ તાત્પર્ય છે. જીવનું બહિર્મુખપણું છૂટે અને અંતર્મુખપણું થાય એટલે જીવને બહિર્મુખપણે થતી આકુળતા પણ દુઃખ પણ છૂટે અને એને આત્મિક શાંતિ થાય. આમ વાત છે. એમાં કાંઈ એને જેલમાં પૂરવા લઈ જતા નથી. માણસ કે આકરું લાગે છે નીચે છે પણ આ ક્યાં તને જેલમાં પૂરે છે? આ તો તને અનાદિનું બંધન છોડાવીને શાંતિમાં લઈ જાય. જીવોપી જ તે જો વિલક્ષણત્વાદ ભિન્ન હતી. જીવ પણ તે શરીરોથી વિલક્ષણ એટલે વિરુદ્ધ જાતના સ્વભાવવાળો હોવાથી ભિન્ન છે. અત્રેવમ ભેદ વિજ્ઞાને જાતે સતી મોક્ષાર્થી જીવ સ્વદ્રવ્યે પ્રવર્તિ પરદ્રવ્યે નિવૃત્તિ ચ કરોતિ ઇતિ ભાવાર્થ. અહીં ભેદ વિજ્ઞાન ઉત્પન્ન થતા જાતે જાત જન્મ થવો, મોક્ષાર્થી જીવને અહીંયા આ પ્રકારે ભેદ વિજ્ઞાન થતા સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ થાય છે. એ સ્વદ્રવ્યમાં મોક્ષાર્થી જીવ પ્રવૃત્તિ કરે છે, થાય છે અને કરે છે એમ કહેવામાં આવે છે. અને પરદ્રવ્યથી નિવૃત્ત થાય છે એવો ભાવાર્થ છે, એવા ભાવથી આ કહેવામાં આવે છે. ખાલી વિચારીને ધારણામાં લઈ લઈએ એટલા માટે એને કહ્યું. આ વિષયનું પ્રતિપાદન પરદ્રવ્ય નથી, ઉપયોગ નિવૃત્ત થાય અને સ્વદ્રવ્યમાં ઉપયોગ પ્રવૃત્ત થાય એવા પ્રયોજનથી કહેવામાં આવે છે. વિતરાગ વચનને, એક વચનને, વિતરાગના એક વચનને બરાબર જે અનુભવ ગોચર કરે તો એને બાર અંગનો સાર એને અનુભવમાં આવી જાય છે. તેઓ જ્ઞાનની લબ્ધિ પ્રગટે છે, જ્યાં સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. ભલે એને બીજું કાંઈ છકાય વિના ભેદોના બીજું બધું શીખવું પડે અને યાદ રાખવું પડે, પણ એ કાંઈ એમાં જરૂર છે. કેવળ જ્ઞાનની લબ્ધિ એમાં પ્રગટે છે, ઉપયોગ પછી થાય છે કેવળ જ્ઞાનનું, પણ લબ્ધિ પાયા અનુભવ થાય ત્યાં પ્રગટિ જાય છે. એ તો પર્યાયનો લોકોને મહિમા છે એટલે દેખાડવામાં આવે છે. પર્યાય છે તો વસ્તુ એવી વસ્તુનો પત્તો લાગ્યો છે કે કેવળ જ્ઞાનમાં પણ એની પાસે હિસાબ લાગતો નથી, એટલે કોઈ ગણતરીમાં જ નથી એનું નામ હિસાબ લાગતા નથી. સંખ્યાએ તો 0.00 કરીને તે છેલ્લે ક્યાંક એકડો આવે, 50-100 મીંડા કરીને તે. આ તો એનું ક્યાંય રેશિયો કે પ્રોપોર્શન લાગે નહીં, એવી જબરજસ્ત વસ્તુ છે. ગુરુદેવ જે યાદ કરે છે સ્વભાવને ત્યારે એમ કહે છે, આ હા જ્ઞાન ને આનંદ કેટલો પણ સ્વભાવ, આ હા હા એમ કરે છે. એ વસ્તુ અંદર એવી છે કે જે અદભુત અને આશ્ચર્યકારી છે. જે હું અદભુત ને આશ્ચર્યકારી શબ્દ ટૂંકા પડે એવું છે એની પાસે, એમાં એનાથી કઈ પૂરું પડે એવું. પણ જે જે જ્ઞાનની પર્યાય દ્વારા મહિમા કરવામાં આવે એની પણ ગણતરી નહીં, એનો પણ હિસાબ નહીં, તો વસ્તુ કેવડી એની એક સમજી નહીં. તો એક એક વખત એ વિષય એવું કહેવાય, કારણ સુ પર્યાયની ગાથા ચાલતી હતી, નિયમ સારની સંદર્ભની ગાથા, કારણ શુદ્ધ પર્યાય એ શું શું છે એના ઉપર વિવરણ ચાલતું હતું. એમ કે કારણ શુદ્ધ પર્યાય તો વસ્તુની ઉપરની સપાટી છે, ત્રિકાળીની હો વસ્તુની, એટલે ત્રિકાળી જે સ્વભાવ છે અને ઉપલી સપાટી છે કે જેને ઉપયોગ સ્પર્શ કરતા આવે એનું કેવળ જ્ઞાન ઉપયોગમાં થાય. વસ્તુનું સામર્થ્ય એવું છે કે એની ઉપરની સપાટીને સ્પર્શ કરતા એ ઉપયોગમાં કેવળ જ્ઞાન ફાટે, તો એ વસ્તુના પેટમાં સામર્થ્ય કેટલું એમ મહિમા બતાવવા માટે કઈ મૂલ્યાંકન થઈ શકે કે એનો ઉપરનો ભાવ એવો છે. અનંતો અંદર તો એમ કે અત્યંત અત્યંત અપરિમિત ગંભીર સ્વભાવ ભર્યો છે, અમાપ ગંભીર સ્વભાવ ભર્યો છે કે જેની ઉપલી સપાટીને જ્યાં ઉપયોગ થવા જ મારે છે, આ બધું કેવળ જ્ઞાનમાં પલટો મારે છે ઉપયોગ. કેવળ જ્ઞાન એટલે એક સમયમાં એક સેકન્ડના અસંખ્ય ભાગમાં ત્રણ કાળ ત્રણ લોક અંદર આવી જાય, ઉપયોગમાં આવી જાય, એક જ સમયના ઉપયોગમાં આવી જાય. એવું તો એની ઉપલી સપાટીના સ્પર્શ માત્રથી રૂપ એનું બદલાય ઉપયોગનું, વસ્તુનું સામર્થ્ય કેટલું એનો તો કોઈ હિસાબ કરી શકાય એવું. એમ કે આને પોતાની કિંમત નથી, પોતાની પોતાને કિંમત નથી એટલે સામાન્ય સંત પ્રસંગોમાં સંયોગ યોગના પ્રસંગમાં એ આખે આખો એને વેચીમાં રહે. જેમ કોઈ અજ્ઞાની કોઈનું રીરાને બે પાયમાં આપી દઈએ કે ભાઈ સાહેબ ઠીક છે, એક તો ખાવાનું તો મળી જશે, કાગડાને ઉડાડવા માટે એને હીરાનો ઘા કર્યો, એને સમજુ ભાઈ પથરો પીડ્યો છે ઘરમાં, આ કાગડો કાકા કરીને માથું પકડે છે, લાવ આટલી પ્રતિકૂળતા તો દૂર થશે, આનો કામમાં આવ્યો, એમ આત્માને ફગાવે એ વાત છે. હવે જીવને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિનું નિમિત્ત સ્વપરના વિભાગનું જ્ઞાન છે, અને પરદ્રવ્યમાં પ્રવૃત્તિનું નિમિત્ત સ્વપરના વિભાગનું અજ્ઞાન છે. પ્રતિપક્ષ એમ મૃત્યુ કરે છે, વિષય એનો એ છે, એનું ભૂલતાની બધું કરે છે. ઋણવી જાણવી એવમ પરમ અપાણમ સહાવમ આસૂજ શિરદી અજ્જવસાણમ અહમ મમેદંતિ મહાદેવ. સ્વભાવને પામીને એટલે જીવ પુદ્ગળના સ્વભાવને નક્કી કરીને પરને અને સ્વને જાણતો નથી, એટલે સ્વ પરની ભિન્નતા જાણતો નથી, અનુભવતો નથી. એમ કે બુદ્ધિથી નક્કી કરે કે આને સ્વ કહેવાય અને આને પર કહેવાય. સ્વભાવને પામીને એટલે સ્વભાવને પામી એટલે જાણીને આ જળ કહેવાય, આ ચેતન કહેવાય, ચેતનના આટલા ગુણો, જળના આટલા ગુણો, જ્ઞાન દર્શન ચારિત્ર ને વિરચે ઈચ્છા ચતુષ્ઠય છે, જીવના ગુણો રૂપરસ સ્પર્શ ચતુષ્ઠય છે, પૂદગળના ગુણો. પણ એ પૂદગળના ગુણો એ જ એને જીવના ગુણો કરી છે અનુભવે કે આ મને ઠીક લાગે છે, આ મને અઠીક લાગે છે. એટલે એ જ્ઞાન પણ સ્વભાવને પામીને એટલે નક્કી કરીને નિર્ણય કરે છે ને. પરને અને સ્વને જાણતો નથી એ મોહવશ બુદ્ધિમાં ખ્યાલ આવે છે, પણ મોહવશ એનું ભિન્ન પણ અનુભવતો નથી. તે મોહથી આ હું છું, આ મારું છે, પરદ્રવ્ય પ્રત્યે આ હું છું, શરીર તે હું છે, હું છું એ મારું છે, એમ અધ્યવસાન કરે છે. અધ્યવસાન કરે છે એટલે મિથ્યા ભાવ કરે છે, એનું છે નહીં, છતાં એને માં પોતાપણાનો ભાવ કરે છે, તે મિથ્યા ભાવ કરે. ટીકા. જે આત્મા એ રીતે જીવ અને પૂદગળના પોતપોતાના નિશ્ચિત ચેતનત્વ અને અચેતનત્વ રૂપ સ્વભાવ વડે સ્વપરનો વિભાગ દેખતો નથી, પામીને નો અર્થ આવો કર્યો, એનો વિભાગ દેતો નથી. એમ ખ્યાલમાં આવે એને શાસ્ત્ર માટે ત્યારે કઈ બ્રેઇલિંગ નહીં થાય, કે અહીંયા બુદ્ધિ ચલાવી શકે એવો હોય તો કઈ ખબર ન પડે એમ તો છે કે આ શું કહેવા માંગે છે. અસાધ્ય એટલે પામીને ખાય નહીં, અસાધ્ય એટલે પામીને ખાય, અર્થ બરાબર કર્યો, અસાધ્ય નો અર્થ પામીને ખાય. એ રીતે સ્વભાવને પામીને પરને અને સ્વને જાણતો નથી, સ્વભાવને પામીને નથી, જીવ પૂજોના સ્વભાવ નક્કી કરે પણ એને ભિન્ન અનુભવતો નથી. નક્કી તો કરે કે ન કરે, બધું આખું વ્યાખ્યાન કડકડાટ બોલી જાય, પણ કઈક પ્રસંગ પડે ઉદયમાં તો એમાં ઠેકાણું રહીએ, એમાં એ ભૂમિકાની વાત એ ક્યાં જાણે ચાલી ગયું એને ખબર રહેતી. એ તો ધારણાનો પ્રકાર છે ને, એ દુર્ગળ છે. બીજા સંયોગો પૂતગોળ રૂપે આવે છે, એની ધારણા પણ પૂતગોળ રૂપે એની પાસે. દેખે છે. હા, એ તો છે ને. આ તો પશ્યતિ નો અર્થ શું? દેખે છે, શ્રદ્ધે છે, અવલોકે છે, બધું થાય છે. હા, એ તો છે ને. અર્થ તો એમ જ કહેવાય છે, વિભાગ દેશતો નથી. ન એવમ ત્યાંથી છે ને, ન એવમ પશ્યતિ એમ લેવું. યુહી નામ ન એવમ પશ્યતિ, જે દેશતો નથી. પ્રતિનિયત ચેતન અચેતનત્વ સ્વભાવે. આનું ચેતનપણું છે, જીવનું ચેતનપણું છે, અજીવનું અચેતનપણું છે, પૂતગોળનું. એ રીતે એના જે પ્રતિનિશ્ચિત સ્વભાવો છે, એના ચોક્કસ સ્વભાવો છે, એ બંને પદાર્થોના પોતપોતાના ચેતન અચેતન એવા ખાસ સ્વભાવો છે, એને એનો નિશ્ચિત સ્વભાવ કહે છે. સાદી ભાષામાં એમ કહેવાય છે, એનો ખાસ સ્વભાવ છે, એ એનો મુખ્ય સ્વભાવ છે. જીવનું ચેતનપણું એ એનો મુખ્ય સ્વભાવ છે, જીવનું અચેતનપણું પૂતગોળનું એ એનો મુખ્ય સ્વભાવ છે, નિશ્ચિત સ્વભાવ છે. એવા સ્વભાવ દ્વારા જે સ્વ પરનો વિભાગ દેતો નથી, સ્વભાવના આધારે એનો વિભાગ પાડતો નથી, ભેદ પાડતો નથી. તર્કના આધારે, ન્યાયના આધારે, બુદ્ધિના આધારે, વિકલ્પના આધારે, રાગના આધારે કે આગમના આધારે, એ કાંઈ નહીં. સ્વભાવના આધારે જે વિભાગ પાડતો નથી, તો એને ભેદ જ્ઞાન થતું નથી. બાકી બધો આધાર લઈને ભેદ જ્ઞાનનો વિચાર કરે, સ્વભાવનો આધાર લેતો નથી. પોતાનો જે ચેતન સ્વભાવ, એનો આધાર લઈએ તો એને જળ જળ સ્વભાવ પણ જણાય. તો એને જળ ચેતનથી ભિન્ન છે એવો એને અનુભવ થાય. કેમ કે ચેતનમાં તો અચેતનનો અભાવ જ છે. જ્યારે એ ચેતનને વેદે છે, સ્વપણે અનુભવે છે, ત્યારે એમાં અચેતન નહીં હોવાથી, બાહ્ય અચેતન દ્રવ્ય એમાં નહીં હોવાથી એનો અનુભવ એને થતો નથી. જે જેમાં છે તેમાં તેનો અનુભવ થાય છે, અને જે અચેતન તેમાં નથી તેનો અનુભવ એને થતો નથી. એટલે એ ભિન્ન છે એવું જ્ઞાન એને થઈ જાય છે. કર્મો પડતો એમ વિચાર નથી કરવો પડતો કે આ શરીરથી ભિન્ન છે, શરીરથી આ બીજી ભિન્ન છે એમ વિચાર નથી કરવો પડતો. જીવના એકત્વના વેદનમાં અજીવનું વેદન, શરીરનું વેદન નહીં થતું હોવાથી આપોઆપ ભિન્ન રહી જાય એમ છે. ભિન્ન છે એટલે આપોઆપ ભિન્ન થઈ જાય છે, એનું ભેદ વિજ્ઞાન કહેવામાં આવે છે. વાત તો એવી છે કે જીવ સુખનો અભિલાષી છે, એને સુખ જોઈએ છે. જ્યારે એને અનુભવથી ખબર પડે છે, જ્ઞાન થાય છે કે સુખ મારામાં છે, અરે અનંત સુખ મારામાં છે. સુખ મારામાં છે એમની ભણ, અનંત અનંત અપરિમિત સુખ ભર્યું છે એવી જયારે એને ખબર પડે છે, ત્યારે એનો પુરુષાર્થ નો પર્યાય એ બાજુ ઉછળીને જાય ને એવું બની શકે એને. લાભ દેખાય ત્યાં દોડીને જાય છે કે નહીં? તારે વેગથી પરિણમે છે કે નહીં? નુકસાનથી બચવા માટે વેગથી પરિણમે, મોટું નુકસાન હોય તો. મોટો લાભ હોય તો મેળવવા માટે જોરથી પરિણમે છે. એવું જાણે છે કે આનંદ સુખ દેખાય તો એ બાજુ એની પર્યાયનો ઉછાળો આવે નહીં, પુરુષાર્થનો. એ અસંભવિત ને અશક્ય છે, એને બની શકે એવું વિષય છે. એટલે એ તો એ સુખ જ એવી ચીજ છે કે જે બાજુ આવી જાય છે અને બીજેથી તે હટી જાય છે. આપણું કરવું નથી પણ હટી જવાય છે. એવું જે સ્વપર નો વિભાગ દેખતો નથી, સ્વભાવને નિશ્ચિત કરીને આ રીતે જીવને સુદગળના પોતપોતાના નિશ્ચિત સ્વભાવ વડે, ચૈતન્ય અને અચૈતનપણાના નિશ્ચિત સ્વભાવ વડે સ્વપર નો વિભાગ દેખતો નથી. તે જ આત્મા જેને એ દેખાતું નથી ભિન્ન ભિન્ન ચેતન અને અચેતન બને, તે જ આત્મા આ હું છું આ મારું છે એમ મૂળથી પરદ્રવ્યમાં પોતાપણાનું અધ્યવસાન કરે છે. તે જ મોહીજી અજ્ઞાનીજી સ્વરૂપનું એને અજ્ઞાન વર્તતું હોવાથી આ હું છું પરદ્રવ્યમાં આ હું છું અને પરદ્રવ્યમાં આ મારું છે આ મને અનુકૂળ છે એમાં એ બધું આ હું છું મારું છું આવી જાય છે, અને મને પ્રતિકૂળ છે એમાં પણ આ હું છું આ મારું છે એમ આવી જાય છે. એમ એ પોતાપણાનું અધ્યવસાન કરે છે એટલે એને જ આધારે પરિણમે છે, એ જ સર્વસ્વ છે એમ પરિણમે છે. એટલે એને ક્ષણવર્તી ઉદય સર્વસ્વ એને જણાય છે, એમાં એને સર્વસ્વ પણ લાગે છે અને જે પોતાનું સ્વરૂપ સર્વસ્વ પણ છે એ ત્યાં બિલકુલ એને પ્રતિભાસ મારીએ પરિસ્થિતિ છૂટી જાય છે. એ જ અધ્યવસાન કરે છે અને બીજો નહીં, એટલે સ્વરૂપ જ્ઞાની એવો અધ્યવસાન કરતો નથી. સ્વરૂપ જ્ઞાની છે એનું એવું અધ્યવસાન નથી થતું, કેમ કે એને તો સ્વપ્નાંતરમાં પણ સ્વરગ્રહમાં સુખ દેખાતું નથી, સ્વપ્નમાં ભૂલછાપ થતો નથી, જાગવાનું જાગતાનો તો સવાલ થતો નથી. એવી જેની ભેદ જ્ઞાન થતા સ્વરૂપ આશ્રિત દ્રઢ પરિણતિ હોય છે. કઈ મળતું નથી, રૂપિયા હોય તો એમ કે તને કઈ મળતું નથી આમ તો એમ કે છે કે જે 5 રૂપિયા આપ્યા અને તમે કોઈ મીઠી ચીજ ખરીદી તો આ દ્રાસ આવે છે ને કેટલી લાંબા લાંબા સિગલે 5 રૂપિયાની અડધો કિલો દ્રાસ મળી ગયું 5 રૂપિયાની અને ખાધી તો નહીં તને ભૂમ થયો એમ કે રૂપિયા હોય તો મળતું નથી એમ કે તને તો રૂપિયા હોય તો ન હોય પણ તને તો કાંઈ મળતું એમ લાગશે. પણ એનું એનું ઘર ભાઈ છે કલ્પના નહીં એમ થાય છે કે આ બધી વાત તો ઠીક છે, રૂપિયા વગર તો કાંઈ મળતું નથી એનું શું હા આ બધી વાત તો ઠીક છે મારી સાંભળી હોય એ તો બધું સાંભળ્યા જ કરી છે એમાં કાંઈ દમ છે નહીં, આ રૂપિયામાં દમ છે રૂપિયા હોય તો કાંઈ મળે મિત્ર કાંઈ મળે દૂરની વાત છે એ મળતું કાંઈ આવે નહીં એ વાત પછી કોને અસ્વસ્થ જ લાગે છે એવી સવાલ છે, પોતાનો અનુભવ પોતાને અસ્વસ્થ જ લાગે છે. ગંભીરતાથી વિચારવાનું છે જે આ જીવ પોતાના અનુભવને તપાસવા માંગે તો એ જિજ્ઞાસાથી જે લક્ષે પોતાના રાજાદી પરિણામને તપાસવા એ પણ ઘણી હળવાશમાં આવી જાય છે. કેમ કે એમાં તો જાગૃતિ હોય તો દેશને તપાસે ત્યારે હું જ્ઞાનાત્મક આત્મા અને સ્વર્ગ્રહ પ્રત્યેનું જે આકર્ષણ અને પોતા તો પ્રતિકૂળતા હોય એને જે ભ્રાંતિ એવી સમજણ આમાં ભ્રાંતિ શું સમજણ શું દેશ શું નિર્દેશતા શું જ્ઞાન શું અજ્ઞાન શું એને જે વિચાર કરે તો એની હળવાશની અને જુદી જાતની આવે એ તો ઘણા મંથને પડી જાય છે અને ક્ષણ ક્ષણના ઉદયને એ જે તપાસ્યા જાય
એમાંથી તો એને ઘણું મંથન ઉપજ્યું અને એવું જે એને મંથન ઉપજ્યું તો એનો નિષ્કર્ષ એનો કોષ આવે એવું છે નિરાતુરતાના એનો કોષ આવ્યા ઉત્તર તબકે જોઈએ ક્યારેક વિચાર આવે એવું મોથી પરબ્રહ્મના પુતાત્માને અભ્યાસ કરે તો કર્મ ગુંજન સગાય ગુંજન ભાષતો નથી ત્યારે પોતાનું જીવ શીખે છે અને કર્મે જ કરે છે મનને અભ્યાસ કરે છે બીજો ને વિજ્ઞાન કરતો નથી આથી એમ નક્કી થયું કે જીવની પરબ્રહ્મના પ્રવૃત્તિનો નિમિત્ત સ્વકર્મા જ્ઞાનનો અભાવ માત્ર આથી એમ ઠીક થાય છે કે જીવ પરબ્રહ્મના પ્રવૃત્તિ ક્યારે કરે છે એ જ પણ એકત્રપણે પ્રવૃત્તિ કરે છે તેને સ્વકર્મા જ્ઞાનનો અભાવ હોય છે જે સ્વકર્મા ભેદ વિજ્ઞાનનો અભાવ છે એ પરબ્રહ્મના એકત્રી બુદ્ધિ એ પ્રવૃત્તિના કારણે બીજું કોઈ કારણ એમાં થયો આ સીધી સમજાય એવું આપણે એ દેખાવું કારણે પ્રવૃત્તિ પણ જોવામાં આવે છે બુદ્ધિ પ્રયોગ કરે છે ને શીખાય અને ઉપયોગ થયેલો હોય છે અંતર્મુખની મુખ્ય પ્રવૃત્તિ થાય એટલી બધી એની ગણી પ્રવૃત્તિ હતી કેમ કે એમાં તો ભેદ વિજ્ઞાન છે અને ભેદ વિજ્ઞાન નથી એમ છે ભેદ વિજ્ઞાન બધા વર્ષો છે પણ એની અંતર તપાસ એટલે જ્ઞાનમાં દે એટલે એવી યોગ્યતામાં દે એવી છે સાધારણ વાત છે માને કે આપણે ગરીબીને ઓછીને અનુસરીએ છીએ તો આથી એમ નક્કી થયું કે જીવને સ્વગ્રહમાં પ્રવૃત્તિનું નિમિત્ત સ્વપરના જ્ઞાનનો અભાવ માત્ર કે પરગ્રહમાં જે એનો ઉપયોગ એકત્વ બુદ્ધિએ સતતપણે રમી રહ્યો છે એનું એ જ કારણ એને સ્વપરનું ભેદ વિજ્ઞાન થયું નથી એ જ ભેદ વિજ્ઞાનનો પ્રયત્ન થાય પ્રયત્નવાન થાય તો પણ એની જાત બદલાઈ જાય પણ એ કક્ષામાં એ જીવ આવતો બીજું બધું કરી શકો વાંચી લીએ સાંભળી લીએ ઉપવાસ કરી લીએ યાત્રા પૂજા ભક્તિ નામ સ્મરણ અને દોડા દોડી બધું કરી બહારમાં કાર્ય કરવાનું થઈ ગયું છે બહિર્મુખ બુદ્ધિ છે એની બાહ્ય દ્રષ્ટિ છે એટલે બહારમાં કાર્ય કરે ત્યારે મેં કાંઈક કર્યું એવું એને લાગી આવે છે જે પરગ્રહના કાર્ય છે એ મેં કર્યા એમ એને લાગીને જૂઠો સંતોષ થાય છે અને છોકરાએ જાય છે અને કયા વિના પણ અનર્પિતપણે કરવાની જરૂર નથી તો પણ એમ કે સામર્થ્યથી જ એમ નક્કી થાય છે કે સ્વગ્રહમાં પ્રવૃત્તિનું નિમિત્ત તો એનો અભાવ આવશે તેનો એટલે અજ્ઞાનનો અભાવ છે સ્વપરના ભેદ વિજ્ઞાનના અભાવનો અભાવ છે એ જ્ઞાનનો સ્વભાવ છે કયા એમ સામર્થ્યથી જ નક્કી થાય છે કે સ્વગ્રહમાં પ્રવૃત્તિનું નિમિત્ત તેનો એટલે સ્વપરના જ્ઞાનના અભાવનો અભાવ છે એટલે કે સ્વપરના જ્ઞાનનો અભાવ છે એ કહેવાની પછી જરૂર હતી નથી એટલે એમ કે અજ્ઞાનીનું સ્વરૂપ કહેવામાં આવે તો જ્ઞાનીનું સ્વરૂપ આપોઆપ નક્કી થાય છે જેને સ્વપરનું ભેદ વિજ્ઞાન નથી તે જ પરગ્રહમાં અહંકાર અને નમકાર કરે છે ભેદ જ્ઞાન કરતા નથી માટે સ્વગૃહમાં પ્રવૃત્તિનું કારણ ભેદ વિજ્ઞાનનો અભાવ છે, અને સ્વગૃહમાં પ્રવૃત્તિનું કારણ ભેદ વિજ્ઞાન આત્મવિજ્ઞાન છે. એ જ ભેદ વિજ્ઞાન છે, એ જ સ્વરૂપમાં આવવાનું, સ્વરૂપમાં સ્થિર થવાનું એક જ કારણ છે. શાસ્ત્રમાંથી એ આત્મામાં આવવાનું કારણ નથી, ભેદ વિજ્ઞાન તો સ્વરૂપમાં પ્રવૃત્તિનું કારણ છે. એટલી બધી પ્રવૃત્તિને બતાવવાની જરૂર હતી.